તારીખ 17/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 322 323 અને 324 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 743
322માં પત્ર ચાલે છે પાનું 315 છેલ્લો પેરેગ્રાફ છે જે આગળના પત્રમાં એક સુમતી નાથ ભગવાનનો સ્તવનનો લખેલો કડી અને અર્થ કર્યો છે કે જીવ એ પુદ્ગળી પદાર્થ નથી, એટલે જીવ છે તે જડ પદાર્થ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેમ જડનો આધાર નથી, જડનો આધાર જીવને નથી ને જીવને જડને જીવનો આધાર નથી, તેના રંગ વાળો નથી, કેમ કે રંગ ગુણનો અભાવ છે. જળમાં રંગ ગુણ હોય છે, વર્ણ ગુણ હોય છે, જીવ તો વર્ણ ગુણ વગરનો અરૂપી છે. આપણે પાણીને રંગ વગરનું કહીએ છીએ, કલરલેસ ટ્રાન્સપેરન્ટ છે એટલે, પણ એ એક રંગ છે, એ પણ એક રંગ છે, એ પણ રૂપીપણો છે. જીવ તો એવો પણ નથી, ટ્રાન્સપેરન્ટ પણ નથી, એવો અરૂપી છે. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, ને કોઈ પણ બીજા પદાર્થનો એ માલિક નથી. માલિકીપણું એ ભ્રાંતિ છે, કોઈનું પણ માલિકીપણું એ ભ્રાંતિ છે. જીવ પોતાની સ્વરૂપ સત્તા સિવાય કોઈ અન્ય પરમાણુ કે અન્ય જીવ, બીજા જીવ કે બીજા પરમાણુ તેનો સ્વામી નથી, અને સ્વામી નહીં હોવાથી જીવનો કોઈના ઉપર અધિકાર નથી. એટલે જે કાંઈ અધિકાર બુદ્ધિ છે એ પણ મિથ્યા બુદ્ધિ છે. જેમ આધાર બુદ્ધિ તે મિથ્યા બુદ્ધિ છે, તેમ અધિકાર બુદ્ધિ પણ મિથ્યા બુદ્ધિ છે. કોઈના ઉપર આપણો અધિકાર નથી. પરમાણુ એ પરમાણુ સ્વતંત્ર છે, અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, અને બધા અન્ય પદાર્થો પોતાના ગુણધર્મ અનુસાર સ્વકાળને પર્યાયે પરિણમી રહ્યા છે. તારે કોઈથી સુખી દુઃખી થવાનું કોઈ કારણ નથી, છતાં સુખી દુઃખી જીવ થાય તે ભ્રમથી કલ્પનાથી થાય છે. બાકી બધું સ્વતંત્ર રીતે એના સ્વકાળ પ્રમાણે બન્યા જ કરે છે, પરિણમ્યા જ કરે છે. કોઈ ઉપર આપણો અધિકાર નથી, કોઈ ઉપર આપણું સ્વામિત્વ નથી. જ્ઞાન દશામાં તો વિભાવનો સ્વામી જીવ નથી, શરીરનો સ્વામી તો નથી, શરીરની માલિકી તો નથી, કેમ કે શરીર એમના પરમાણુ પણ આપણી ઈચ્છા પ્રમાણે પરિણમતા નથી, પણ વિભાવનો પણ સ્વામી નથી, કેમ કે વિભાવ છે એ પરમાણુને અવલંબે છે, ઉદયને અવલંબે છે. જો ઉદયનો સ્વામી નથી તો ઉદયને અવલંબે એનો પણ સ્વામી નથી. જા એવી રીતે જ્ઞાન દશામાં પોતાનું એકત્વ સાધવામાં આવે છે. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં, બીજા ઉપર ઐશ્વર્યપણું કે આ આત્મા ઉપર બીજા કોઈનું ઐશ્વર્યપણું એવું બની શકે નહીં. વસ્તુ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પરસંગી પણ પરસંગી પણ નથી. એટલે મૂળ સ્વરૂપે જોઈએ તો એ અસંગ તત્વ છે. આત્મા પોતે અસંગ ચૈતન્ય છે, ચૈતન્ય હંમેશા ચૈતન્ય જ રહે છે. ચૈતન્યમાં કોઈનો સંગ થાય, ભેળસેળ થાય, કોઈ અંદર મિલાવટ થાય, મળી જાય, એવું કાંઈ બનતું નથી. પરમાણુ પણ કોઈ ભળી શકે નહીં, બીજો કોઈ પણ જીવ ભળી શકે નહીં, અને વિભાવ પણ ભળી શકે નહીં. ચૈતન્ય તો ચૈતન્ય જ રહે છે, તેથી તેને શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે છે. તે કોઈ કાળે પણ પ્રસંગી પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવ નવી પુગ્ગલી એ પદનો સામાન્ય અર્થ એવો છે. વિશેષપણે તો આનો વિસ્તાર જેટલો થઈ શકે એટલો થઈ શકે. આ તો શબ્દાર્થ કર્યો છે એમણે. પછી એમણે આનંદગંજીનું એક પદ ટાંક્યું છે. સુખ દુઃખ રૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ને ચૂકે, ચેતન કહે જીને ચંદો રે. જીને ચંદ્ર એ વાત વાસુપૂજ્ય ભગવાન એમ કહે છે કે જે સુખ દુઃખ છે એ તો કર્મનું ફળ છે. એટલે સંયોગોમાં જે કાંઈ ફેરફારો થાય છે એ બધું કર્મફળ અનુસાર થાય છે. સંસારી જીવો કેટલાક ફેરફારને દુઃખ ગણે છે અને કેટલાક ફેરફારને સુખ ગણે છે. એક માણસ વેપાર કરે છે, કોઈ ચીજ વેચે છે અને એમાં સારો એવો નફો લે છે, રાજી થાય છે. એનો નફો એ ગ્રાહકનો શું છે? નુકસાન છે. વેપારી નફો એ ગ્રાહકનો શું છે? નુકસાન છે. તો ગ્રાહક નુકસાનમાં રાજી થાય કે ન થાય? બનવાનું જે બન્યું એ તો જે બન્યું તે બન્યું. એકનો નફો એકનું નુકસાન. એક જ પ્રસંગ કોઈને સુખનું કારણ, કોઈને દુઃખનું કારણ. ભાવતી ચીજ બની બીજાને નહીં ભાવતી છે. એકને હદે ને બીજાને તકલીફ કરે. કર્મફળ પ્રમાણે છે. સુખ દુઃખ તો જીવ કલ્પે છે એ પ્રમાણે અનુભવ કરે છે. વાસ્તવિકતાએ જ્ઞાન દ્રષ્ટિએ જુઓ, પરમાર્થ દ્રષ્ટિએ જુઓ તો એ સુખનું કારણ નથી ને દુઃખનું કારણ નથી. છતાં સંસારમાં જે કાંઈ પરિસ્થિતિ બને છે એ દરેકના કર્મફળ પ્રમાણે બને છે. એમ જાણીને નિશ્ચય એક આનંદો રે. એ કર્મફળ મારા નથી, એમાં સુખી દુઃખી થવા જેવું નથી, એમ કરીને સ્વરૂપનો નિશ્ચય સ્વરૂપનો આનંદ લ્યો. નિશ્ચય એવું જે આત્મ સ્વરૂપ છે એ આનંદમય છે, પરમાનંદમય છે, એનો આનંદ કરો. સુખ દુઃખ કર્મ ફળ જાણીને એને ગૌણ કરી નાખો. એ પૂર્વ કરેલા કર્મનું ફળ છે, એ કાંઈ ભોગવવા જેવું નથી. નથી સુખે કરીને કે દુઃખે કરીને કાંઈ ભોગવવા જેવું નથી. એ ગૌણ કરી નાખો, સ્વરૂપનો આનંદ કરો, સ્વરૂપનો આનંદ ભોગવો. ચેતનતા પરિણામ ન ચૂકે, જે ચૈતન્ય પોતાના ચૈતન્ય પરિણામને શુદ્ધ પરિણામને ચૂકે નહીં એને ચેતન કહે છે. જીનચંદ્ર એવા ભગવાન એને ચેતન કહે છે, જે પોતાના પરિણામને પોતાના સ્વભાવને ન ચૂકે. આનંદગંજીએ પોતાના જે ઘણા પદો લખ્યા છે એમાં પોતાની રચનામાં અધ્યાત્મ ઘણું ભર્યું છે. પૂર્ણ જ્ઞાને કરીને સંયુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે. પૂર્ણ જ્ઞાનની સાથે જે સંપૂર્ણ સમાધિ દશા હોય છે, સંપૂર્ણ શાંત દશા હોય છે, પરમ શાંતિની દશા હોય છે, એ અમને વારંવાર સાંભળે છે. વર્તમાન સમાધિ છે, આત્મ શાંતિ તો વર્તે છે પણ અમને પૂરી શાંતિ વારંવાર સાંભળે છે. આ તો જે છે એ અલ્પમાત્રમાં અધૂરી શાંતિ છે, વારંવાર અમને પૂર્ણ શાંતિનું સ્મરણ થઈ આવે છે. જે અર્જુન દશામાં હોય છે, પરમ સતનું ધ્યાન કરીએ છીએ, ઘણું ધ્યાન કરીએ છીએ, અમારું જે પરમ તત્વ છે, પરમ સત છે, એનું ધ્યાન કરીએ છીએ, ઉદાસ પણ વર્તે છે અને સંયોગોમાં બહારમાં બધે અમે ઉદાસ છે એટલે ક્યાંય અમને રસ નથી. બહારમાં ક્યાંય પણ અમને કોઈ પણ ઉદયમાં, કોઈ પણ વાતમાં, કોઈ પણ વિષયમાં ક્યાંય રસ નથી. એમ સુભાગભાઈને પોતાની વર્તમાન દશા પણ લખતા જાય છે. ચોવીસ, ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાય વર્તા જ કરે છે એવો અનુભવ છે. ફરીને પોતાની દશા લખી છે. બે દિવસ પછી મહાવત બીજે પત્ર લખ્યો છે, પાછો મહાવત ચોથે બીજો એક પોસ્ટકાર્ડ લખ્યું છે પોતે, કે ચારે તરફથી ઉપાધિની જ્વાળા હળકતી હોય, પ્રજ્વલતી હોય એટલે સળગતી હોય એવા પ્રસંગની અંદર સમાધિ એટલે આત્મશાંતિ રહેવી એ પરમ દુષ્કર છે. કેટલાક પ્રસંગો તો એવા હોય કે બીજા તમને શાંતિ ન લેવા દે, આ તમે આમ કર્યું, આ તમે આમ કર્યું, આ તમારી ભૂલ છે, આ તમે ધ્યાન ન રાખ્યું, આમ ન કરાય, આમ ફલાણું. પોતે શાંત રહેવા માગે તોય તે અનેક એવા કામ હોય, કોઈ આગળ પાછળ થયા હોય, બીજું હોય, ત્રીજું હોય, ટોકાટોકી ચાલતી હોય. હા, એવા પ્રસંગમાં સમાધિ શાંતિ રહેવી પરમ દુર્લભ છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. બહુ ઉત્કૃષ્ટ જ્ઞાન દશા જોઈએ, પરમ જ્ઞાન દશા જોઈએ તો થાય. મુનિદશા જેવી દશા હોય અથવા તીર્થંકર જેવાની દશા હોય, તીર્થંકરને પરમ જ્ઞાની કહેતા હતા. રસ્ત અવસ્થામાં રહેલા તીર્થંકરને પણ પરમ જ્ઞાની કહેતા. એ તો પરમ તીર્થંકર જેવા જ રહી શકે ઉપાધિમાં, કેમ કે એ રાજપાટમાં હતા. તીર્થંકરો પણ બધા જ રાજાઓ હતા, કોઈ સામાન્ય ઘરે જન્મે નહીં, રાજાને ત્યાં જ જન્મે. અને શાંતિનાથ, કુંથુનાથ ને અરુણનાથ તો જન્મ પછી ચક્રવર્તી થયેલા. ચક્રવર્તી એટલે અત્યારે પૃથ્વીનો ગોળો છે એ એક ખંડનો અમુક ભાગ છે. અત્યારે તો કેટલા 250 દેશ છે આ પૃથ્વીના ગોળા પર, કેટલા લગભગ 250 જેટલા રાજ્યો છે. એ તો એક ખંડનો ભાગ કહેવાય, એનો 6 ખંડ કેટલો વિસ્તાર વાળો છે. છતાં એ સમાધિ દશામાં રહેતા હોય છે, આત્મશાંતિમાં રહેતા હોય. ફાટલી ગોદડી માં થાય એવું છે, ફાયદા હાજ કરે. એટલા એટલું સમાધાન હશે એની જ્ઞાન કેવું હશે કે જે શાંતિ આપે છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, અમારી એવી તીર્થંકર જેવી દશા નથી. એમ તો ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હોય છે, વર્તમાનમાં તો કોઈને ક્ષાયક હોતું નથી. આમ ઘણા લોકો માને છે કૃપાણુદેવ માટે, પણ અત્યારે કોઈને ક્ષાયક હોય ને એનું કારણ શું છે કે સહાયક સંકેત કેવળ જ્ઞાન એના પાદમૂળમાં એના ચરણ કમળમાં બેસનારને થાય છે. કેવળ જ્ઞાની જોઈએ, એમાં તો નિમિત્ત, એમાં બીજા જ્ઞાનીનું નિમિત્ત પણ ચાલે અને એમને તો નિસર્ગ જ છે. આ અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે. ઘણી ઉપાધિનો વેપાર હોવા છતાં પણ અમારો આત્મા શાંતિ મને સમાધિ મારી છે, એવો અનુભવ છે, એવો વિચાર છે એમને, એવો અનુભવ છે. જ્ઞાની વાણીનો મુખ્ય ચિહ્ન એ છે કે એમાં અનુભવ પ્રધાનતા હોય છે, એમની વાણીની મુખ્ય વાત છે, અનુભવ પ્રધાનતા. કોષ્ટિકામાં રાજમૌલજીએ તો બહુ અનુભવ પ્રધાનતા લીધી છે, ઘણી જ અનુભવ પ્રધાનતા લીધી છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને સમાધિ પ્રાપ્ત હોય છે. કારણ કાર્ય દીધું, જેને આત્મભાવ યથાર્થ સમજાય છે, યથાર્થ સમજાણો એટલે એમાં જે સ્થિર રહે છે, નિશ્ચલ રહે છે એટલે સ્થિર રહે છે, અચલિત રહે છે, તેને સમાધિ પ્રાપ્ત હોય છે, એને શાંત દશા દે છે, એના ફળમાં શાંત શાંતિ રીતે સમાધિ રહે છે. એટલે આત્મભાવ પણ યથાર્થ છે, આત્મભાવની નિશ્ચળતા પણ છે અને આત્માની શાંતિ પણ વર્તે છે. રાખો બંધ, અહીંથી શું ગતો વાસ આવે, અહીંથી નહીં, આમ શું ગતો વાસ આવે. તેજાબ જલ જ છે, એક ગ્લાસમાં કે કપમાં બાઉલમાં થોડાક ટીપા નાખો ને પછી દાગીના એમાં ધોવો તો દાગીનાના મેલને બાળી નાખે. અમીરા ઘણી વાર ઘરમાં સાફ કરતા હોય છે દાગીના, તેજાબનું ટીપું નાખો, તમે પાણીમાં થોડો તેજાબ નાખો, સોના ચાંદી ઉપરનો મેલ છે એ ઉજળી ઉજળી જાય, દાગીનો લાઈટ પકડે સોના ચાંદી, જલદ ચીજ છે. એમ આત્મામાં અનંત શક્તિની જલદતા એટલી છે, શાંતિ એટલી બધી જલદ છે કે શાંતિની વાત કરો કે વાત સાંભળો ત્યાં તમને શાંતિ આવવા માંડે, અને શાંત સ્વરૂપને જુઓ ત્યાં તમને શાંતિ થવા માંડે. ભાઈ અનેક દ્રષ્ટાંતો બને છે કે જંગલમાં મુનિરાજ શાંતિમાં ધ્યાનસ્થ અવસ્થામાં હોય, ક્રોધમાં ક્રોધી પ્રાણીઓ આવીને શાંતિથી બેસી જાય છે, સર્પ હોય તો સર્પ સાંછાનો માનો પડ્યો જાય છે, જોયા કરે, વાઘ આવે તો વાઘ જોયા કરે, શાંતિ જોઈને એને શાંતિ થાય, એમ થાય ઘાસ મને શાંતિ થાય, સાને જોવાથી તો એનું શાંત સ્વરૂપ જોઈને એને શાંતિ થવાનું. આપણે તો રોજનો કાર્યક્રમ છે, તમે દિન મંદિરમાં જાઓ, ભગવાનની ધ્યાનસ્થ પરમ શાંત પ્રતિમાને જુઓ એટલે તમને શાંતિ થાય. આ કાળમાં શુક્લ ધ્યાનના દર્શન થવા મુશ્કેલ છે, ચરમસીમાનું શુક્લ ધ્યાન અરિહંત દશામાં વર્તે, જીન પ્રતિમા જીન સારખી, જેવા જીનેન્દ્ર પરમાત્મા છે તે ગુણ સ્થાને શુક્લ ધ્યાન ચોથો પાયો છે, ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાન વર્તે છે. એ જોવું હોય તો અત્યારે તમને જોવા મળે જીન મંદિરમાં. શું કહે છે કે જેને યથાર્થ આત્મભાવ સમજાય છે, ભાવ એટલે સ્વભાવ, આત્મ સ્વભાવ સમજાય છે, તેમાં જે નિશ્ચળ રહે છે તેને એ સમાધિ આત્મશાંતિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ અને તેવો અનુભવ છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. સમ્યક દર્શન હોય ને વિતરાગતા ન હોય એવું બને નહીં. વિતરાગ દશામાં જ સમ્યક દર્શન થાય, એમાં વાત એમ છે કે સ્વરૂપનો રાગ અને સ્વરૂપનો વિકલ્પ પણ સમ્યક દર્શનમાં નથી. જે કાળે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે ત્યારે સ્વરૂપ સંબંધીનો વિકલ્પ પણ બંધ થાય છે. અને એ પહેલાના સમ્યક સ્વરૂપ સંબંધીના વિકલ્પને પક્ષમાં નાખ્યો છે, નિશ્ચય નહીંના પક્ષમાં નાખ્યો છે કે તને સ્વરૂપનો રાગ છે ને, સ્વરૂપનો પણ તને રાગ છે ને, એ વિતરાગતામાં ન હોય, તેનો અભાવ થઈને સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. વિકલ્પ માત્રનો અભાવ એમ કે એમાં આકુલતા છે અને સમ્યક દર્શન શાંત સમાધિમય દશા છે. સમ્યક દર્શન છે એ શાંત સમાધિમય દશા છે, એમાં વિકલ્પની આકુલતા ન હોય એમ કે છે. અને વિકલ્પની આકુલતા અનુભવવામાં ચાલે નહીં, ત્યાંથી ખસવાનો પુરુષાર્થ હોય ત્યારે સમ્યક દર્શન થાય છે. સ્વરૂપનો વિકલ્પ કરતા કરતા સમ્યક દર્શન થાય છે એમ નથી કે ચાલો આપણે રટણ કર્યા કરો, હું નાયક છું, હું નાયક છું, નાયક છું. એ વિકલ્પની અંદર આકુળતા અનુભવાય ને એ આકુળતાથી ખસવાનો પુરુષાર્થ થાય ત્યારે સમ્યક દર્શન થાય. એટલે એ રાગ છે અસ્તમાન. પર્યુષણના દિવસોમાં આપણે કળસ ચાલી ગયો, ઉદયથી નનય સ્મૃતિ અષ્ટમેથી પ્રમાણ પછી દપી વિદ્મો યાતિ વિક્ષેપ ચક્રમ. આ ઉદયની લક્ષ્મી નયની લક્ષ્મી ક્યાં જાય છે, પ્રમાણ ક્યાં અસ્ત પામી જાય છે. નયની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામે છે, અને નિક્ષેપના વિચારો તો ક્યાં ભાગી જાય છે એમને ખબર રહેતી નથી. અને એમણે ત્યાં એમ લખ્યું કે એ બધા વિકલ્પો સમ્યક દર્શન પહેલા આવતા હતા એ જૂઠા છે, જૂઠા. અને એ જૂઠા થતા જે અનુભવ થાય તે સમ્યક દર્શન છે, એનું નામ સમ્યક છે, એવું લખ્યું. પ્રત્યક્ષમાં વિકલ્પ હોય ને, પ્રત્યક્ષમાં તો પ્રત્યક્ષ અનુભવ જ હોય. એ સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે, એ રાગનો પણ અભાવ થયો. ચારિત્રની પ્રધાનતાથી સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યું. અહીંયા વિતરાગતા તો ચારિત્રનો ભાવ છે, તો કે ચારિત્રની પ્રધાનતાથી અહીંયા સમ્યક દર્શન. શ્રદ્ધાની પ્રધાનતાથી પણ થાય, જ્ઞાનની પ્રધાનતાથી પણ થાય, ચારિત્રની પ્રધાનતાથી પણ થાય, પુરુષાર્થની પ્રધાનતાથી પણ થાય અને સુખ શાંતિ આનંદની પ્રધાનતાથી પણ થાય. પાંચ વિવિક્ષા છે. પાંચે ગુણને પાંચે ને પાંચે ગુણીએ તો 25 ભેદ થાય, 25 વિવિક્ષા ઊભી થાય.
પછી લીધા દ્રવ ગુણ ને પર્યાય. દ્રવ્યની વાત દ્રવ્યની અપેક્ષાથી, ગુણની અપેક્ષાથી ને પર્યાયની અપેક્ષાથી ત્રણેયથી થાય. ને ત્રણેયની વાત ત્રણ પ્રકાર એટલે 25 ને 9 34. બીજી એક ભેદ વિવેક્ષા ને એક અભેદ વિવેક્ષા 36. ભેદ પ્રધાન કથન ને અભેદ પ્રધાન કથન 36 પ્રકારે શાસ્ત્રોમાં કથન આવે છે. ક્યાંય બરાબર ખ્યાલ આવે તો ક્યાંય પણ આમ કેમ એ વાત રહેતી નથી, આ કથન આમ કેમ આવ્યું એ વાત રહેતી નથી. કહેનારે અત્યારે કઈ વિવેક્ષાનો પ્રયોગ કર્યો છે સમજાઈ જાય. સૌભાગભાઈને આ જે બે પત્રો લખ્યા 323 અને 324 એમાં એમણે મુખ્યપણે આત્મશાંતિની વાત કરી છે, સમાધિ દશાની મુખ્ય વાત કરી છે. અને સમ્યક દર્શનને ઓગસંજ્ઞાએ ન સમજે એટલે એમ કે વિતરાગતાથી સમજાય. દ્રવ્યાનુયોગની વાત શરૂ કરીને દ્રવ્યાનુયોગની સાથે જે અધ્યાત્મ જોડાયેલું છે એ અધ્યાત્મ દશાની વાત પોતે કરતા જાય છે અને પોતાના પરિણામથી કરતા જાય છે. કેમ કે એમને પ્રત્યક્ષ પરિચય હતો, પ્રત્યક્ષ સારો એવો પરિચય હતો અને એ પરિચયમાં એમને આત્મભાવો દર્શન કરાવવા ઈચ્છતા હતા. તો સમ્યક દર્શન અતિ સૂક્ષ્મ છે, સ્વાનુભવના કાળે ઉત્પન્ન થાય છે. તો પણ સ્વાનુભવમાં તો સ્વસંવેદન અને આનંદ એ બે ભાવો જ મુખ્યપણે અનુભવ ગોચર થાય છે. સમ્યક દર્શન કઈ જુદો અનુભવ ગોચર નથી થતો, પણ અવિનાભાવી પણ ત્યાં સમ્યક દર્શન હોય છે. વિતરાગતા એનો મુખ્ય લક્ષણ છે. એ રીતે રાગ દ્વેષનો ભાવ, રાગનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગનો પણ, પરમાત્મ સ્વરૂપના વિકલ્પનો પણ અભાવ થઈને જે દશા ઉત્પન્ન થઈ વિતરાગ દર્શન સમય દર્શન થઈ ગયું. જા ત્યાર પછી અમે બનારસી દાસજીનું પદ લીધું છે. એમાં એમણે એ પદનો અર્થ સામેથી પૂછાયો છે. જ્ઞાન દશા પ્રગટ થાય છે ત્યારે કેવી રીતે પ્રગટ થાય છે, અજ્ઞાન દશા મટીને જ્ઞાન દશા પ્રગટ થાય છે તો કેવી રીતે પ્રગટ થાય છે, એ આ પદમાં બનારસી દાસજી કહેવા માંગે છે. જબહી તે ચેતન વિભાવસો ઉલટી આપું, સમય પાય અપનો સ્વભાવ ગહી લીનો હે, તભી તે જો જો લેને જોગ સો સો સબ લીનો, જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીનો હે. લેવે કોનો રહી થોર, ક્યાવી ગયો ત્યાગ ત્યાગી વે કો નહીં ઓર, બાકી કહા ઉભર્યો જો કારજ નવીનો હે. સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી, કવિત્વ કેવું છે, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હે. કેવી અદભુત દશા એમ કરીને જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. શું કે છે, અજ્ઞાન દશાને જ્ઞાન બળતીને જ્ઞાન દશા થાય છે તો આ એવું આમાંની અંદર લખાણ છે પદની અંદર. તમને કેવું સમજાય છે લખજો, કેવી ટ્રીટમેન્ટ આપે છે. ખાલી કહેતા નથી, ક્યારેક ક્યારેક પ્રશ્નો પણ પૂછી લે છે. હા, એક્સરસાઇઝ આપે છે, હોમવર્ક કરીને આવો. જ્યારથી જવિહિત એટલે જ્યારથી ચેતન એટલે આત્મા વિભાવસો ઉલટી આપું, વિભાવની ઉલટી કરીને, વિભાવનું વમન કરીને અથવા વિભાવથી ઉલટો થઈને, વિભાવથી ઉલટો સ્વભાવ, સ્વભાવથી ઉલટો વિભાવ, પોતે ઉલટીને સમય પાઈને એટલે સ્વકાળ પામીને સ્વભાવ ગહી લીનો હે, પોતાના સ્વભાવને ગ્રહણ કરી લીધો છે. ત્યારથી જ્યારથી એણે આવું કર્યું તો વિભાવથી ઉલટી અને સ્વભાવને ગ્રહણ કર્યો પોતે, ત્યારથી જે જે લેવા યોગ્ય હતું તે બધું લઈ લીધું છે અને જે ત્યાગવા યોગ્ય હતું તે બધું છાંડી દીધું, ત્યાગી દીધું છે, છાંડી દીધું. તો ગુજરાતીમાં છાંડી દીધું કે છે, તમે છાંડી દીધું એ વાત, તમે છાંડી દો કે છોડી દો, છોડી દો ને છાંડી દો કે લેવે કોનો રહી ઠોર. હવે ત્યાં કાંઈ લેવાનું રહ્યું નથી, ત્યાગવી કો નહીં ઓર, અને કાંઈ ત્યાગવાનું રહ્યું નથી. વિધિ નિષેધ તમારે લખાયું, દ્રષ્ટિ અપેક્ષાએ વિધિ નિષેધ વિલય પામે છે. આ કરવું ને આ ન કરવું, આ ગ્રહણ કરવું ને આ છોડવું, એ કાંઈ વાત રહેતી નથી. બાકી કહા ઉગ્યો જો કારજ નવીનો હે, હવે કયો નવીન કારજ બાકી રહ્યો, કોઈ નવીન કારજ, નવું નવું કાર્ય કરવાનું. કરત કરત દ્રષ્ટા, દ્રષ્ટિ અપેક્ષાએ કરવા યોગ્ય બધું કરી લીધું છે. સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી, એને સંગ નથી કોઈનો, અંદરથી બધું કનેક્શન તોડી નાખ્યા, ભિન્ન પડી ગયો. સંગ ત્યાગી એટલે અસંગ દશામાં, અસંગ તત્વની અસંગ દશામાં આવ્યો, સંગ છોડ્યો. તો કુટુંબ વચ્ચે છે ને તો કે બધું નાટક છે, એક્ટર એક્શન એટલી કરે, એવી સરસ કરે, કોઈને સાચું જ લાગે, એને કાંઈ લેવા કે દેવા, એક કળા છે, બીજું કાંઈ નથી. નાટક કરવાની એક કળા છે એમ, એ શ્રી પૂર્વકર્મના સંયોગ વચ્ચે નાટકને જે મળીએ છે, એને કોઈ નાટક યોગ્ય તો એમાં કંઈ ખોટું નથી. સાચી વાત છે, નાટક જ કરે, નાટક યોગ્ય ને, સાચી વાત છે, નાટક જ કરે, કેમ કે એને કાંઈ સંબંધ નથી. સંગ ત્યાગી અંગ ત્યાગી, શરીરને પણ દેહથી ભિન્ન દેહાત્મ બુદ્ધિ જાણે છોડી છે. વચન તરંગ ત્યાગી, વચન અને વિકલ્પો, તરંગ એટલે વિકલ્પો, એનો પણ ત્યાગ છે, એનાથી પણ ભિન્ન છે. મન ત્યાગી, મનનો પણ સંબંધ નથી. બુદ્ધિ ત્યાગી એટલે જે બુદ્ધિ બહાર જાય છે એ પણ છોડી, અને પોતાના આત્માને જેણે શુદ્ધ કર્યો છે એવી અદ્ભુત દશા છે, વિજ્ઞાન દશા પ્રાપ્ત થાય છે એવી દશા છે. એમ કરીને જ્ઞાન દશા કેવી હોય એ તમને સમજાય તો આ પદનો અર્થ તમે લખજો એમ કે છે. એ વખતની ચાલતી ભાષામાં બધા એ દેખાડ્યું, અને પછી એના ઉપર પ્રશ્ન મૂક્યો કે આવી જ્ઞાન દર્શનની વાત છે તમને સમજાય છે. કેમ કે તમને સમજાય એવો અર્થ લખતો એમ, પછી છે 326મો પત્ર છે, એમાં પણ સમીચાર નાટકનું એક પદ લીધું છે. સમીચાર નાટકના ઘણા પદો એમણે સુભાષભાઈના પત્રોમાં લીધા છે. આ જે પત્ર છે જીવના લક્ષણનો, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખવાસ, એ પણ નાટક સમીચારના છે, એ બનાવશે દાસ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કિલી કરે, શુદ્ધતા મેં સ્થિર રહે, અમૃત ધારા વરસે. જે સ્વરૂપની શુદ્ધતા વિચારે છે એટલે જ્ઞાનમાં પણ સ્વરૂપની શુદ્ધતાને લે છે, અને શુદ્ધતામાં જે કેલી કરે એટલે રમણતા કરે છે, સ્થિરતા કરે છે, શુદ્ધતામાં સ્થિર રહે છે, સ્થિર પણ રહે છે અને રમત પણ કરે છે, પણ બધું સ્થિર શુદ્ધતામાં છે. જ્ઞાન છે એ હંમેશા શુદ્ધ જ રહે છે. પોતાના જ્ઞાનને કોઈ પણ જોવે તો જ્ઞાન હંમેશા શુદ્ધ જ રહે છે. જ્ઞાન જ્ઞાન જ રહે છે. બધા અજ્ઞાનીનું જ્ઞાન પણ જ્ઞાન જ રહે છે. જો અજ્ઞાન દશામાં જ્ઞાન મટીને રાગરૂપ થતું હોત તો ક્યારે પણ એ શુદ્ધ થાય નહીં, મળી જાય તો. પણ જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું, એ રાગનાશ થયો ત્યારે એનું જ્ઞાન તો જ્ઞાન રહ્યું નહીં. અજ્ઞાન દશામાં જે રાગ થયો ભલે તન્મય પણ અનુભવ્યો, પણ એ રાગનો નાશ થયો કે નહીં? ત્યારે જ્ઞાનનો નાશ થઈ ગયો. જ્ઞાન શુદ્ધ રહ્યું કે ન રહ્યું? દોષ એ વખતે એટલો હતો જ્ઞાનનો કે એમાં ભ્રાંતિ થતી હતી કે રાગ મારામાં થયો. જ્ઞાનમાં રાગ નહોતો થયો, જ્ઞાનમાં રાગ જણાયો હતો પણ રાગ જ્ઞાનમાં થયો નહોતો, પ્રવેશ નથી પામ્યો. એવી રીતે જે જ્ઞાનની શુદ્ધતાને વિચારે છે, વિચારીને એમાં રમે છે, કેલી કરે એટલે એમાં રમે છે, એટલે એમ જ પરિણમે છે અને એમાં સ્થિર રહી જાય છે, શુદ્ધતા ચાલુ રહી જાય છે, ત્યારે અમૃતની ધારા વરસે છે. અમૃતમય શાંતિ, સુખામૃતની ધારા વરસે છે, સુખની ધાર, આનંદની ધાર. આનંદને પણ અમૃત કહેવાય છે, સુખને પણ અમૃત કહેવાય છે. આત્માના આત્માના આનંદને સુખ અમૃત કહેવાય છે, આત્માના સુખને પણ અમૃત કહેવાય છે, અને આત્માની જે શાંતિ છે એને પણ અમૃત જ કહેવાય છે. એ અમૃતની ધારા વરસે. જો જીવ સ્વરૂપમાં લીન થાય તો અમૃત ધારા વરસે. બનારસિંહદાસજીએ પોતાના અનુભવને વ્યક્ત કર્યો છે. કૃપાળુદેવ તો શું કરે, સૌભાગભાઈને એક પદ લખીને મૂકી દે છે, કાંઈ ટીકા ટિપ્પણી કાંઈ નહીં. તમે શું સમજો છો? જેમાં જો સ્વરૂપની શુદ્ધતા વિચારતા અને શુદ્ધતામાં સ્થિર રહેતા અમૃતની ધાર વરસતી હોય, અમૃતની ધારાઓ વરસતી હોય, શાંતિના ફુવારા છૂટતા હોય, તો એવી શાંતિની ને અમૃતની લાલચ થવી જોઈએ કે નહીં જીવને, કે હું પણ એવી શાંત દશાને પામું? ભાગચંદ શિવ લાલચ લાગ્યો. ભાગચંદજી તો જ્ઞાની હતા. મોક્ષનું શિવ એટલે મોક્ષ, નિર્વાણ પથ, એનું સ્વરૂપ જ્ઞાનમાં આવતા લાલચ થઈ આવે છે. ભાગ ચંદ શિવ લાલચ લાગ્યો, પહોંચ નહીં જ્યાં જમતી. યમરાજને જ્યાં પહોંચ નથી એટલે મૃત્યુ આવતો નથી. ત્યાં પછી જ્યાં યમરાજ પહોંચતો નથી એટલે મૃત્યુ આવતું નથી, એવું જે નિર્માણ પદ એની મને લાલચ થઈ છે. જીણવાનું જીણવાણીનું ફળ લીધું, જીણવાણીની સ્તુતિમાં એ વાત લીધી છે. શરીરને પોતાનું માન્યું છે એટલું જ નહીં, પણ શરીરથી જે ભોગ ઉપભોગના વિષયો છે એમાં સુખ બુદ્ધિ પણ રહેલી છે, એટલે સુખનો અભિપ્રાય છે. એ અભિપ્રાય જ્યાં સુધી પલટાય નહીં, અને શરીર હું છું એવો અભિપ્રાય પલટાય નહીં ત્યાં સુધી ખાવા પીવા વગેરેની લાલચો કોઈ રીતે મટી શકે, મટાડવા માગે તોય મટી શકે. જિન માર્ગની યોજનામાં સૌથી પહેલાં મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયનો પલટો કરાયો છે. અભિપ્રાયો બદલતો, અભિપ્રાયો બદલતો જા, અભિપ્રાયો બદલતો જા, પ્રયોગ કરીને અભિપ્રાયો બદલતો જા. કાલ ચર્ચામાં વાત આવી હતી કે અનુભવ વિના અભિપ્રાય બદલાય નહીં. અભિપ્રાય કેમ બદલાય? અનુભવ વિના અભિપ્રાય બદલાય. એટલે તું પ્રયોગ કરતો જા, અનુભવ કરતો જા, વિચારી વિચારીને થાકી જઈશ, વાંચી વાંચીને થાકી જઈશ, સાંભળી સાંભળીને થાકી જઈશ, તારો અભિપ્રાય નહીં બદલાય. પ્રયોગ કરીને અનુભવ કરી શકે તારો અભિપ્રાય બદલાશે. એકદમ સાફ વાત છે, ચોખ્ખી ચોખ્ખી વાત છે. અને છોકરાની જે સ્પષ્ટ લેખો કે તારી યોગ્યતા બદલવી છે ને, તારી અયોગ્યતા બદલીને સુયોગ્યતા કરવી છે ને, અભિપ્રાય બદલતા યોગ્યતા આપોઆપ સહજ બદલાય છે. કેમ કે અભિપ્રાય વિરુદ્ધ જેટલા પરિણામ થાય એનો નિષેધ આવે, અને અભિપ્રાય વિરુદ્ધ જેટલા પરિણામ થાય એની આકુલતા દેખાયા વિના રહે નહીં. જે પરિણામમાં આકુલતા નથી દેખાતી એ પરિણામમાં રસ પણ છે અને અભિપ્રાય પણ છે. અભિપ્રાય વિરુદ્ધ થાય એટલે આકુલતા થયા વગર લે. આપણે ઘરમાં લ્યો ને, આપણા અભિપ્રાય વિરુદ્ધ થાય તો આપણને આકુલ થાય છે ને, આમ કેમ છે, આપણે તો આમ નક્કી થયેલી વાત છે કે આમાં આમ જ કરવાનું છે, પછી આમ કેમ કર્યું. અભિપ્રાય વિરુદ્ધ થાય એટલે ઉકરાટો આવ્યા વિના રહીએ નહીં, આકુલતા થયા વિના રહીએ નહીં. આકુરતા કોણ જોશે? પ્રયોગ કરીને અભિપ્રાયનો પલટો કરવાનો પ્રયત્ન ચાલતો હશે એને આકુરતા દેખાશે. નહીંતર આકુરતા જોવી હશે તો એ વખતે નહીં દેખાય, પાછળથી વિચાર આવે એનો કોઈ અર્થ નથી, એ દોષને શુદ્ધ સુધારી શકાય. એટલે જે જે દોષની આપણે ચર્ચા કરીએ છીએ તે તે દોષ કયા અભિપ્રાયપૂર્વક થયો અને એ અભિપ્રાય સુધારવા માટેનો આપણો કયો પ્રયોગ છે, અહીં સુધી આપણે પ્રયત્ન કરવો પડશે તો યોગ્યતામાં ફેર પડશે, તો દોષ મટશે, નહીંતર ફરી ફરીને એ દોષ થશે, મટાડી નહીં શકે. સૌભાગ્યભાઈ ઉપરના 80 પત્રો